राम कृपा ना सही सब रोगा, बस भगवद कृपा, भगवान ની કરુણા દ્રષ્ટિ એક પ્રાપ્ત થઈ જાય અને એ દ્રષ્ટિનું કવચ માત્ર શરીરને સ્પર્શી જાય, માત્ર દ્રષ્ટિ, કૃપા દ્રષ્ટિનું કવચ, એમાં બીજું કશું નહીં હોય, માત્ર દ્રષ્ટિ પડી જાય એનું એક આવરણ પ્રાપ્ત થઈ જાય ને, કોઈ પણ રોગ આંતર બાહ્ય એને સ્પર્શી શકે જ નહીં. રામ કૃપા ના સહી સબરો, એક પણ રોગ શરીરનો હોય કે મનનો હોય, વ્યવહારનો હોય, કોઈ પણ રોગ એને ભગવાનની કૃપાના કવચને કારણે સ્પર્શી શકે જ નહીં. એ શક્તિ ભગવાનની કૃપા દ્રષ્ટિની અંદર જેને પ્રાપ્ત થઈ એ સુરક્ષિત, નિરોગી, સુખી હંમેશને માટે. તો જે રોગો બધા બતાવ્યા શરીર અને મનના, એ બધી ઉપાધિ છે, માત્ર દુઃખરૂપ. સુખરૂપ એકમાત્ર પરમાત્મા છે ભગવાન, અને સુખ સ્વરૂપ રઘુવંશમની કૃપા સિંધુ. માત્ર એક ભગવાન જ સુખના સાગર છે. જય મહારાજ. તમ ઉત્કૃષ્ટ દેશી ઉજાગર સુખ સાગર, પ્રભુ આપતો જય મહારાજ સુખના સાગર છો. સાગરનો કોઈ પાર ખરો તો અંત ખરો, કોઈ ઉડાણ ખરું? બસ એમ પરમાત્મા સ્વયં સુખનો અથાહ ભંડાર છે કે એની અંદર ક્યારેય પણ કોઈ પણ પ્રકારની સહેજ પણ ઉણપ ન આવે. તો ભગવાનનું શરણ, ભગવાનનું સ્મરણ, નામ જપ, એ બધું જ જેને રામ કૃપા ના સહી સબર. રામ કૃપા ભાજન તું મતાતા, એમ કહી દેવું પડે. અરે તાત, દીકરા, તું તો ભગવાનનો કૃપા પાત્ર છો. કેટલો આનંદ થઈ જાય. પોતાને ભલે અનુભૂતિ ન થાય, પણ સામાન્ય એમ થાય કે આ કેવો જય મહારાજ નો કૃપા પાત્ર. ભરતજીને માટે કહ્યું કે રામ કૃપા ભાજન તૃણતા, ભગવાનની કૃપાનું પાત્ર, કે જેની અંદર ભગવાનની કૃપા ઠલવાતી જ રહે, કરુણા દ્રષ્ટિ ઠલવાતી. આમ સાહજિક રીતે જેમ વાછરડાને જોઈને વનમાંથી ચરીને આવેલી ગાય એના થનમાંથી દૂધ આમ સ્રવ્યા કરે ઘરે, એમ આવો ભક્ત જોઈને ભગવાનની કરુણા કૃપા પણ આમ દૂધની માફક એની ઉપર. રામ કૃપા ભાજન, અને એને માટે કહ્યું રામ કૃપા ના સહી બધા જ રોગો આમ સમૂળા સાફ થઈ જાય. અંદર બીજ પડનાર, જેમ આગળ કહ્યું ને કે સહેજ અમથું બીજ રહ્યું હોય અને વિષયક ઉપત્ય પાઈ અંકુરે, આડા અવળા એને પોષણ મળી જાય એટલે તરત પાછું એ અંકુરિત થાય. પણ ભગવાનની કૃપા હોય તો બધું જ સાફ કરી નાખ્યું, કશું જ ન અંકુરિત થાય જ નહીં ને, કોઈ પણ વૃત્તિ, કોઈ પણ વિકૃતિ. તો એ ભગવાનની કૃપા કેવી કેવી શક્તિશાળી! ભગવાનની એ ભક્તિ, નામ સ્મરણ કેવું પ્રબળ કે કોઈ પણ રોગ, કોઈ પણ દુઃખ, કોઈ પણ આપત્તિ એને સ્પર્શી ના શકે. ભગવાનનું કૃપાનું કવચ જેને પ્રાપ્ત થયું એની નજીક રોગ સહેજ પણ જઈ ના શકે. કયો માનસ નો મનની વિકૃતિઓ એને સહેજ પણ ન સતાવે. અને જો આ રીતે સાનુકૂળતા પ્રાપ્ત થઈ જાય, ક્યારેક ક્યારેક આપણા આપણી પાસે પણ અણધારી, અણચિંતવી સાનુકૂળતા બની જાય, સાધન ભજન કરવા બેઠા આવીએ અને કોઈ કંઈક ઝલક આવી જાય એકદમ, અને એટલી સરસ અનુભૂતિ થાય જીવનની કે એને પોતાને અહોભાગ્ય વર્તાય. ક્યારે જેને શિવસ્વરોદયનું ની સમજણ હોય ને એને એનો અનુભવ થાય. કે સૂર્ય ચાલે છે કે ચંદ્ર ચાલે છે, અને જ્યારે સૂર્ય ચંદ્ર બે એક સુષુમણા થાય ત્યારે સાત્વિકતાનો શાંત ભાવ બહુ સરસ આવે. પણ એમાં જ્યારે ચંદ્ર ચાલતી હોય અને પછી સુષુમણા ની અંદર જઈએ ને ત્યારે બહુ ઊંચી કક્ષાની એક ઝલક. સુષુમણા જેટલો સમય આમ સ્થિર રહે એટલો સમય, પણ જો સૂર્ય નાડીમાંથી એટલે જમણામાંથી ડાબામાં જાય તો એટલો આનંદ નહીં આવે. પણ આ તો જેને ચરમ સીમા કહેવાય, ડાબામાંથી પછી જમણા તરફ અને બંને સાથે ચાલે એને સુષુમણા કહેવાય. અને એની જે અનુભૂતિ છે, એ જે સાત્વિકતા છે, એ ચરમ સીમાની. તો અહીંયા આગળ ગરુડજીને કાગભૂષણજી કહે છે કે જો કહે છે ગરુડ, આવી આવી રીતે કંઈક ભગવાનની કૃપાનો સાહજિક સંયોગ બની જાય એટલે લાકડાના કીડાની માફક તેનો ઉદ્ધાર ગુણાચરણ્યા. બસ એક કીડો હોય, માત્ર ક્ષુલ્લુક હું કહેવા માત્ર પણ છું નહીં, જંતુને લેજો. એ જંતુ પોતાની જાતને જંતુ માને, અને કોઈ એ જંતુ એમ કહ્યું હોય તો એની પર ગુસ્સો કરી નહીં. પણ પ્રભુ હું આપની આગળ હીનમાં હીન છું, આપ જ મારો ઉદ્ધાર કરી શકો એમ, બસ એ ભાવ છે. તો ગરુડજીને કહે છે કે આગ ઋષિ, કે જો આ રીતે કોઈક એવી સાનુકૂળ પળ આવી જાય, એક પળ એવી, તો ભગવાનના કૃપાપાત્ર હંમેશ ને માટે થઈ જાય. પણ એ ક્યારે થવાય? સાનુકૂળ પળ ક્યારે આવે? સદગુરુ વૈદ્ય, તમારા રોગને પારખે કે શું રોગ છે, કઈ માનસિક ચિકિત્સા કરવાની છે, એ પ્રમાણે એને સાંત્વના આપે, એના એને ધીરજ આપે, એને સંયમ આપે. સદગુરુ વૈદ્ય, સદગુરુ પોતાના સેવક શિષ્ય માટે બધું જ બનવા તૈયાર છે. અહીંયા વૈદ્ય બન્યા, કર્ણધાર સદગુરુ દ્રઢ નાવા આ સંસાર સાગરને ઉતારવા માટે સેવકની જીવન નૌકાના ભગવાન સુખાની, ગુરુ સુખાની પણ બને છે, સુખાની બને છે એટલું જ નહીં, માં પણ બને. તમે માતા, તમે માતા પિતા, મે સ્વજન કુલ કુટુંબ. લક્ષ્મણદાસજી મહારાજે મારું કુળ મારું કુટુંબ એ સર્વસ્વ આપ, અને એ નાતો આ મારો આપનો આપની સાથેનો નાતો સંબંધ છે, એ નાતો જ્ઞાન. જો ભગવાન આ સૃષ્ટિમાં આવી ધર્મની રક્ષા ધર્મની સેવા કરવા, પરિત્રાણાય સાધુ નામ, ભગવાન એવા સજ્જનોની રક્ષા કરવા માટે આવતા હોય તો એ માછલું બને, કાચબોય બને, ભૂંડે બને, એમ સદગુરુ પણ પોતાના સેવકને માટે ધર્મને માટે કોઈ પણ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ એ બધું જ બની શકે છે શિષ્યને માટે. કેવી રીતે? ગુરુ બ્રહ્મા કેવી યતો જાયતે, વિષ્ણુ ગુરુર ગુરુર વિષ્ણુ યતો પાલ્યતે, જનેભ્ય પરમ લિયતે ગુરુર મહેશ્વર. શિષ્યને ના જ્ઞાનનો જન્મ આપનાર પણ ગુરુ છે, માટે બ્રહ્મા. ગુરુ એના જ્ઞાનનું પાલન ને પોષણ કરે છે, માટે એ વિષ્ણુ છે, અને એના અજ્ઞાનનો સંહાર કરે છે, એટલા માટે એ શિવ. શિષ્યને માટે સેવકને માટે સદગુરુ બધું જ બનવા માટે તૈયાર છે એનું. તમે સખા તમે અહીંયા કાગભૂષણજીએ સદગુરુને વૈદ્ય બનાવી દીધા, કે આવેલા શરણાર્થીને કયો રોગ છે એ રોગ પારખી અને એ પ્રમાણેનું સમજણનું ઓસડ ઔષધ એને આપે. સદગુરુ વૈદ્ય, પણ એના વચનની અંદર એનું જે આપેલું વચનરૂપી ઔષધ મંત્ર આપે, ઉપદેશ આપે, તમને સમજાવે, સમજણ આપે, તે શબ્દ એ જ ઔષધ, એ જ દવા, મેડિસિન કે એ આપે એટલે એને લઈ લેવાય. અને એ પ્રમાણે વિશ્વાસપૂર્વક એનું સેવન કરવાનું. ડાક્ટર પાસે ગયા, તમને તપાસ્યા, ડાયગ્નોસિસ થઈ ગયું, કાગળ ને એનું કાગળ પેન ઉઠાવીને લખી લખીને આપી દીધું, એમાં પૂરેપૂરો વિશ્વાસ હોય છે કે આ દવા શેની બનેલી હોય છે, આ દવાથી શું થાય છે, કઈ ગાડી બને છે, કોણ બનાવે છે, શેની બને છે, કેવી રીતે બને, કોઈ દિવસ પૂછ્યું? બસ રોગ મારો તપાસી લીધો, મને ઔષધ આપી દીધું, મારે વિશ્વાસપૂર્વક એ આખું પ્રિસ્ક્રિપ્શન મારે પૂરું કરવાનું. અને સાજાથી એમ સદગુરુ વૈદ્ય જે કંઈ મંત્ર આપે, જે કંઈ ઉપદેશ આપે, એમાં પૂરેપૂરો વિશ્વાસ હોવો રાખવો પડે. ડાક્ટરને પૂછવાને જતા, એમ આ મંત્ર શેનો છે, શા માટે આપ્યો છે, શું કરવાનું છે, એનાથી શું થવાનું છે, એ પૂછાય. જો ડોક્ટરમાં આટલો વિશ્વાસ હોય તો આ તો આધ્યાત્મિક છે, સ્વયં ગુરુ છે. અને એ જે આપે વિશ્વાસપૂર્વક જો કરવામાં આવે તો તમારો રોગ, માનસિક રોગ, એ પણ મટી શકે. એટલા માટે કાગ ઋષિએ કહ્યું, ગરુડજી સદગુરુ વૈદ્ય, સદગુરુ તો વૈદ્ય ડોક્ટર છે, MBBS થી આગળ થયેલા છે, FRCS ની પણ ડિગ્રી કરતા મોટી ડિગ્રી મેળવેલી છે. જે MBBS ને FRCS ન કરી શકે એ બધા ડાક્ટરો ભૌતિક શરીરના ડાક્ટરો છે, પણ અધ્યાત્મના ડોક્ટર. કેવલમ જ્ઞાનમૂર્તિ, જેમ ડાક્ટર પોતાનું ભણેલો હોય એટલે એટલો બધો નિષ્ણાત હોય, અને કશું કોઈનાથી ના કંઈ ઠેકાણું પડ્યું હોય, ચલો અમુક ડાક્ટર છે એની પાસે જઈશું એટલે ગમે તેમ કરીને મટાડશે જ, એમ સદગુરુ પાસે ગયા એટલે બસ આ રોગ અહીંયા આગળ એટલા દ્રઢ વિશ્વાસથી આવે. અને પછી એને કંઈક લે, આટલું કરજે, આ મંત્ર છે, એની પાંચ માળા કરજે, મહારાજને ભજજે, શાંતિથી પ્રાર્થના કરજે. વિશ્વાસ હોવો જોઈએ મંત્રમાં, વચનમાં, અને બસ એ જ સદગુરુએ આપેલી ઔષધ, મેડિસિન જેને કહેવાય, સદગુરુ વૈદ્ય, એના વચનની અંદર વિશ્વાસ રાખવાનું આપ્યું. લે જે મંત્ર આપ્યો તે પછી સદગુરુ પોતે શિષ્યની જે એની ક્ષમતા હશે, એની લાયકાત હશે, એ પ્રમાણે મંત્ર આપશે. એનું કયું સ્તર છે, એ કઈ જિજ્ઞાસાથી આવે છે, એ પ્રમાણે એને ઔષધ રૂપી દવા. સામાન્ય રોગ ને શરદી હોય તો એટલે આટલો મિક્સચર પી લેજે, પણ સામાન્ય તાવ હોય બરાબર, પણ મગજનો તાવ હોય તો એને એના પ્રમાણે ઔષધ મેડિસિન આપવી પડશે. એમ કયા પ્રકારનું સ્તર છે આવનાર શિષ્યની, કઈ જિજ્ઞાસા છે એની અંદર, કયા પાપ છે, કયો દોષ છે, એ પ્રમાણે એને મંત્રનું ઔષધ આપે. અને એ વચનરૂપી ઔષધની અંદર તમારો વિશ્વાસ પૂરેપૂરો હોવો જોઈએ, અને તો જ ના સહી સબ રોગા, તો જ ભગવાનની કૃપાથી, ગુરુ કૃપાથી એ રોગ નાશ પામે. સંયમ સંયમ યહ ન વિષય કે, બસ ત્યાં આગળ સંયમ જોઈએ. એન પછીથી તમને જે પરહેજ આપી હોય, જે કોઈ પરહેજ આપી હોય, એ પરહેજને માટે સહેજ પણ લલચાવાનું નહીં. કયું હોય કે તળેલું નહીં જ ખાવાનું, તળેલું ખાશો તો આની આ પ્રમાણે તમારી જોઈ તમને જલ્દી મટશે નહીં. પણ મેથીના ગોટા તળાતા હોય, ભભક આવતી હોય તો શું થાય? સંયમ યહ, ત્યાં સહેજ પણ ઈચ્છા માત્ર નહીં કરવાની. ઈચ્છા માત્ર દુઃખનું કારણ છે એમ મહારાજ કહેતા. ઈચ્છા માત્ર, કોઈ પણ જાતની ઈચ્છા કરી, ઈચ્છાના એન્જિનમાં બેઠા ને એટલે પાછળ વેગનોના વેગનો જોડેલા ટન બંધી મેં વજન ભરેલું છે, એ કેડ તૂટી જાય તો ત્યાં જ કરવાનું. ઈચ્છા માત્ર, કોઈ પણ પ્રકારની પછી થી ગમે તે તમે ઈચ્છાના એન્જિનને પકડી લીધી ને એમાં બેઠા એટલે પાછળ કેટલા કેટલા ડબ્બા જોડેલા હોય છે અને એની અંદર એ બારખાનામાં કેટલું એક એક એકમાં કેટલું વજન ભરેલું હોય છે, 40-40 ટન હોય છે, અને આખી જિંદગી કેળ ભરી કેળેથી વળી જાય ને તો એને તણ્યા જ કરવું પડે. સંયમ યહ ન વિષય કે અહીંયા તો સંયમની વાત છે, વિષયની કોઈ અહીંયા ગાડી એનો પડછાયો પણ ન પડવો જોઈએ એમ કહીને પક્ષીરાજે કહ્યું, પક્ષીરાજને કહ્યું કાગોસંડીજીએ આ રીતે ભગવાનના કૃપા પાત્ર થવાય અને સદગુરુની ઔષધિનું સેવન થાય તો જ મળે.